એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવી ટેકનોલોજીની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે ક્લાઇમેટ ચેન્જ જેવી ગંભીર સમસ્યા સામે કદાચ એક મહત્વનું હથિયાર બની શકે. કાર્બન કેપ્ચર અને સંગ્રહ, એટલે કે CCS.
હા, બિલકુલ. આ CCS શબ્દ હમણાં બહુ સંભળાય છે, પણ એ ખરેખર શું છે, એની શક્યતાઓ શું છે, એ સમજવું બહુ જરૂરી છે. અને આ સમજવા માટે આપણે આધાર લઈ રહ્યા છીએ MIT ના સિનિયર રિસર્ચ એન્જિનિયર હોવર્ડ જે હર્ઝોગના પુસ્તક કાર્બન કેપ્ચરનો.
બરાબર. અને આ વિષય મતલબ અત્યારે જ કેમ એટલો મહત્વનો છે?
વાત એમ છે કે દુનિયાભરમાં અને ખાસ કરીને આપણે ત્યાં ભારતમાં વિકાસ તો કરવો જ છે, પણ પર્યાવરણનું પણ વિચારવું પડશે, ખરું ને?
હા, એ સંતુલન બહુ અઘરું છે.
બસ એ જ. ભારે ઉદ્યોગો વિના ચાલે નહીં, પણ એમનું કાર્બન ઉત્સર્જન ઘટાડવું પણ એટલું જ જરૂરી છે. તો સવાલ એ છે કે શું CCS આમાં કોઈ રસ્તો બતાવી શકે? ચલો આ પુસ્તકના આધારે ઊંડા ઉતરીએ.
શરૂઆત લેખકથી કરીએ. આ હોવર્ડ જે હર્ઝોગ, એમનો પરિચય શું છે? આટલા મોટા વિષય પર એમને અધિકાર કઈ રીતે?
જુઓ, હર્ઝોગ કોઈ નવા નથી આ ફિલ્ડમાં. MIT એનર્જી ઇનિશિયેટિવ સાથે જોડાયેલા છે અને લગભગ 3 દાયકાથી વધુ સમયથી આ કાર્બન કેપ્ચર અને સંગ્રહ પર જ કામ કરી રહ્યા છે.
3 દાયકા એટલે ઘણો લાંબો અનુભવ કહેવાય.
બહુ જ. અને એમનો અનુભવ ખાલી ટેકનોલોજી પૂરતો નથી, એના આર્થિક પાસા, એના માટે કેવી નીતિઓ જોઈએ, એ બધું જ એમણે ઊંડાણથી તપાસ્યું છે. પેલો IPCC છે ને, ક્લાઇમેટ ચેન્જ પરની આંતરરાષ્ટ્રીય પેનલ, એના રિપોર્ટમાં પણ એમનું યોગદાન રહ્યું છે.
ઓકે, એટલે એક સર્વાંગી અભિગમ છે એમનો. પણ એવી કઈ ખાસ વાત છે એમના દ્રષ્ટિકોણમાં જે આપણને જાણવી ગમે?
મને લાગે છે કે એમની સૌથી મોટી ખાસિયત છે એમનો સંતુલિત અને વ્યવહારુ અભિગમ. એ CCS ના વખાણ જ કર્યા કરે એવું નથી, કે પછી એની ટીકા જ કરે એવું પણ નથી.
તટસ્થ છે એમ.
બરાબર. એક વૈજ્ઞાનિક તરીકે પુરાવા શું કહે છે એના આધારે વાત કરે છે, શું શક્ય છે, શું મુશ્કેલીઓ છે અને ખરેખર ક્યાં ફાયદો થઈ શકે છે. અને એમની બીજી એક સારી વાત એ છે કે આવી જટિલ ટેકનોલોજીને પણ એ સરળ ભાષામાં સમજાવી શકે છે, એટલે જ આ પુસ્તક ઉપયોગી છે.
સરસ. તો પુસ્તકનો મુખ્ય સંદેશ શું છે? હર્ઝોગ CCS વિશે શું કહેવા માંગે છે ટૂંકમાં?
પુસ્તકનો મુખ્ય વિચાર એ છે કે જુઓ, CCS એ ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે જે જુદા જુદા ઉપાયો છે ને, એ બધાનો એક જરૂરી અને ટેકનિકલી શક્ય ભાગ છે.
એટલે કે એના વગર નહીં ચાલે.
એવું પણ નહીં કે એ એકલું જ બધું કરી દેશે. એ કોઈ જાદુઈ છડી નથી, કોઈ સિલ્વર બુલેટ નથી,
પણ જરૂરી છે એમ, ખાસ કરીને અમુક ઉદ્યોગો માટે.
બરાબર. હર્ઝોગ ભારપૂર્વક કહે છે કે સિમેન્ટ છે, સ્ટીલ છે, રસાયણો છે, આવા ભારે ઉદ્યોગો અને જૂના પાવર પ્લાન્ટ્સ જે હજુ કોલસા કે ગેસ વાપરે છે, આ બધામાંથી જે કાર્બન નીકળે છે એ ઘટાડવા માટે CCS લગભગ અનિવાર્ય જેવું છે.
કેમ? રિન્યુએબલ એનર્જીથી કામ ન ચાલે?
અમુક જગ્યાએ ચાલે, પણ આ ઉદ્યોગોમાં જેમ કે સિમેન્ટ બનાવવામાં કાર્બન તો પ્રક્રિયામાંથી જ નીકળે છે. એને તમે ખાલી વીજળીકરણથી દૂર ન કરી શકો, એટલે ત્યાં CCS જેવી ટેકનોલોજીની જરૂર પડે.
એટલે પુસ્તકનો મુખ્ય પ્રશ્ન એ છે કે ભવિષ્યમાં જ્યારે આપણે ઓછો કાર્બન વાપરતા થઈશું ત્યારે CCS નો રોલ શું હશે?
હા, અને હર્ઝોગ સ્પષ્ટ કહે છે કે રોલ મહત્વનો હશે, પણ સૌથી મોટો પડકાર ટેકનોલોજીનો નથી. ટેકનોલોજી તો છે જ,
તો પછી
પડકાર છે પૈસાનો, રાજકારણનો, સમાજનો, મતલબ કે આર્થિક, રાજકીય અને સામાજિક અવરોધો છે. પુસ્તક આખી પ્રક્રિયા સમજાવે છે, કાર્બન પકડવો કેવી રીતે, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો કેવી રીતે, અને પછી સુરક્ષિત રીતે જમીનમાં દાટી દેવો કેવી રીતે.
ચાલો તો આ પ્રક્રિયાના જે મુખ્ય ભાગ છે એને થોડા વધુ સમજીએ. કાર્બન પકડવાની કઈ રીતો પુસ્તકમાં જણાવી છે?
મુખ્યત્વે 3 રીતોની વાત છે. પહેલી અને જે સૌથી વધુ વિકસિત છે તે છે પોસ્ટ કમ્બશન.
પોસ્ટ કમ્બશન એટલે?
એટલે કે ઈંધણ બળી ગયું પછી જે ધુમાડો નીકળ્યો એમાંથી CO2ને અલગ કરવો. આ માટે ખાસ પ્રકારના પ્રવાહી જેમ કે એમાઇન સોલ્વન્ટ્સ વપરાય છે જે CO2ને શોષી લે. આનો મોટો ફાયદો એ કે અત્યારે જે પ્લાન્ટ ચાલુ છે એમાં પણ આ સિસ્ટમ લગાવી શકાય.
પણ એમાં કઈ મુશ્કેલી ખરી?
હા, મુખ્ય મુશ્કેલી એ છે કે આ પ્રક્રિયામાં ઘણી વીજળી વપરાય છે. એને એનર્જી પેનલ્ટી કહેવાય, મતલબ કે પ્લાન્ટની કાર્યક્ષમતા ઘટે.
ઓકે, અને બીજી પદ્ધતિ?
બીજી છે પ્રી કમ્બશન. આમાં શું થાય કે ઇંધણને બાળતા પહેલાં જ એને પ્રોસેસ કરી દેવાય, એમાંથી કાર્બન કાઢી લેવાય અને મુખ્યત્વે હાઇડ્રોજન બને, જેને પછી બાળવામાં આવે. આ પદ્ધતિ વધારે કાર્યક્ષમ હોઈ શકે, પણ એની ટેકનોલોજી વધુ જટિલ છે અને મોંઘી પણ. નવા બંધા પ્લાન્ટ માટે કદાચ વધુ યોગ્ય.
અને ત્રીજી એક હતી ઓક્સિકમ્બશન.
હા, ઓક્સિકમ્બશન. આમાં ઇંધણને હવામાં બાળવાને બદલે લગભગ શુદ્ધ ઓક્સિજનમાં બાળવામાં આવે છે.
એનાથી શું ફાયદો?
ફાયદો એ કે જે ધુમાડો નીકળે એમાં મુખ્યત્વે CO2 અને પાણીની વરાળ જ હોય, એટલે CO2ને અલગ કરવો બહુ સહેલો બની જાય. પણ પેલો શુદ્ધ ઓક્સિજન બનાવવા માટે અલગ પ્લાન્ટ જોઈએ અને એમાં પણ ઘણી ઊર્જા અને ખર્ચ થાય. પુસ્તક આ ત્રણેયના ફાયદા, ગેરફાયદા, ક્યાં કઈ વધુ યોગ્ય એ બધી ચર્ચા કરે છે.
બરાબર. એટલે આ રીતે CO2 પકડાઈ ગયો. હવે એને સંગ્રહ કરવાની જગ્યાએ લઈ જવો પડશે. એ કેવી રીતે થાય? પરિવહન માટે શું વિકલ્પો છે?
જુઓ, જ્યારે મોટા જથ્થામાં CO2 હોય ત્યારે સૌથી સારો અને સસ્તો રસ્તો છે પાઇપલાઇન.
પાઇપલાઇન, ગેસની પાઇપલાઇન જેવી?
હા, બિલકુલ એના જેવી જ. CO2ને ખૂબ ઊંચા દબાણે સંકોચિત કરવામાં આવે, એટલે એ સુપર ક્રિટિકલ સ્થિતિમાં આવી જાય. એ પ્રવાહી જેવો હોય છે અને એને પાઇપમાં પંપ કરવો સહેલો પડે. અને આ કોઈ નવી ટેકનોલોજી નથી, આપણે ત્યાં નેચરલ ગેસની પાઇપલાઇન છે જ. અમેરિકામાં તો હજારો કિલોમીટર લાંબી CO2 પાઇપલાઇન વર્ષોથી છે.
એમ? એ શેના માટે વપરાય છે?
એ મોટે ભાગે તેલના કૂવામાંથી વધુ તેલ કાઢવા માટે વપરાય છે, જેને EOR કહેવાય. પણ ટેકનોલોજી તો એ જ છે.
આમાં કોઈ જોખમ ખરું?
જોખમ એટલે સલામતીનું ધ્યાન રાખવું પડે. CO2 પોતે ઝેરી નથી, પણ જો મોટા પ્રમાણમાં લીક થાય તો હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઘટાડી દે, એટલે ગૂંગળામણ થઈ શકે. એટલે પાઇપલાઇનના બાંધકામ અને સંચાલન માટે કડક નિયમો અને દેખરેખ બહુ જરૂરી છે.
અને પાઇપલાઇન સિવાય
નાના જથ્થા માટે અથવા તો દરિયામાં લઈ જવા માટે જહાજો પણ વાપરી શકાય. અને એક બીજો મહત્વનો વિચાર છે CCS હબ્સ બનાવવાનો.
હબ્સ એટલે?
એટલે કે એક ઔદ્યોગિક વિસ્તાર હોય, ત્યાં આસપાસ ઘણા કારખાના હોય જે CO2 ઉત્પન્ન કરતા હોય, એ બધા માટે એક સહિયારી પાઇપલાઇન અને સંગ્રહની સુવિધા બનાવવી. આનાથી દરેકનો ખર્ચ ઘટે. આપણે ત્યાં ગુજરાતમાં જે ઔદ્યોગિક પટ્ટાઓ છે ત્યાં આવું કંઈક વિચારી શકાય.
અને હવે સૌથી મહત્વનો ભાગ, સંગ્રહ. આ પકડેલો CO2 જાય ક્યાં? જમીનમાં દાટવાની વાત તો સાંભળી છે, પણ એ સુરક્ષિત છે? પુસ્તક આ ભૂસ્તરશાસ્ત્રીય સંગ્રહ વિશે શું કહે છે?
હા, આ સમજવું ખરેખર જરૂરી છે, કારણ કે ઘણા લોકોના મનમાં એવી કલ્પના હોય છે કે જાણે કોઈ મોટી ભૂગર્ભ ગુફામાં CO2 ભરી દેવાનો છે.
તો એવું નથી?
ના, એવું નથી. CO2ને જમીનમાં ખૂબ ઊંડે, લગભગ 800 મીટર કે 1 કિલોમીટરથી પણ વધુ ઊંડે આવેલા ખાસ પ્રકારના ખડકોમાં ઇન્જેક્ટ કરાય છે. આ ખડકો છિદ્રાળુ હોય છે, રેતીના પત્તર જેવા, અને એમાં પહેલેથી જ પાણી ભરેલું હોય છે, મોટે ભાગે ખારું પાણી.
પછી શું થાય?
ઊંડે દબાણ ખૂબ વધારે હોય એટલે CO2 પ્રવાહી જેવી સ્થિતિમાં જ રહે છે અને ધીમે ધીમે પેલા ખડકોના અતિ સૂક્ષ્મ છિદ્રોમાં પ્રસરી જાય છે.
કઈ જગ્યાઓ આ માટે પસંદ કરાય?
પુસ્તક પ્રમાણે મુખ્યત્વે 3 પ્રકારની જગ્યાઓ છે. એક તો આવા ખારા પાણીવાળા વિશાળ ભૂગર્ભ જળભંડાર, સલાઇન એક્વિફર્સ. એમાં પીવાલાયક પાણી નથી હોતું અને એમાં CO2 સંગ્રહવાની ક્ષમતા ખૂબ વધારે છે. બીજું, જૂના ખાલી થઈ ગયેલા તેલ અને ગેસના ભંડારો. આ જગ્યાઓ લાખો વર્ષોથી ગેસને સાચવી રાખતી હતી, એટલે એ કુદરતી રીતે જ સુરક્ષિત મનાય છે.
અને ત્રીજું?
અમુક EOR પ્રોજેક્ટ્સ. પણ એમાં ખાતરી કરવી પડે કે તેલ કાઢ્યા પછી CO2 કાયમ માટે ત્યાં સંગ્રહાયેલો રહે છે કે નહીં.
પણ મારો સવાલ એ જ છે કે શું ગેરંટી કે હંમેશા ત્યાં જ રહેશે, લાખો વર્ષો પછી પણ લીક નહીં થાય?
સારો પ્રશ્ન છે, અને એનો જવાબ છે કુદરતી ટ્રેપિંગ મિકેનિઝમ, મતલબ કે કુદરતી રીતે જ CO2ને ફસાવી રાખવાની પદ્ધતિઓ છે.
કેવી રીતે?
પહેલું તો, જે સ્તરમાં CO2 ઇન્જેક્ટ કરાયો હોય એની ઉપર મોટાભાગે એક અભેદ્ય ખડકનો સ્તર હોય છે, જેને કેપરોક કહેવાય. એ ટોપી જેવું હોય અને CO2ને ઉપર આવતા રોકે. આને કહેવાય સ્ટ્રક્ચરલ ટ્રેપિંગ. પછી સમય જતાં CO2 ધીમે ધીમે ખડકોના નાના છિદ્રોમાં ફસાઈ જાય છે અને બહાર નીકળી શકતો નથી. એને રેસિડ્યુઅલ ટ્રેપિંગ કહેવાય. પછી એ ભૂગર્ભ જળમાં ઓગળી જાય છે. સોલ્યુબિલિટી ટ્રેપિંગ.
અને સૌથી સુરક્ષિત કઈ?
સૌથી સુરક્ષિત અને કાયમી પદ્ધતિ છે મિનરલ ટ્રેપિંગ. હજારો વર્ષોના ગાળે CO2 ભૂગર્ભના ખનિજો સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને સ્થિર કાર્બોનેટ ખનિજ બળી જાય છે, પથ્થર જેવો જ.
આ બધું બરાબર ચાલે છે કે નહીં એ જોવું તો પડતો હશે ને?
ચોક્કસ. એના માટે સતત દેખરેખ રાખવી પડે, જેને MVA કહેવાય, મોનિટરિંગ, વેરિફિકેશન અને અકાઉન્ટિંગ. ભૂકંપના તરંગોનો અભ્યાસ કરવો, જમીન અને હવામાં ક્યાંય ગેસ લીક નથી થતો ને એ તપાસવું, ભૂગર્ભમાં દબાણ માપવું, આ બધું કરવું પડે.
કોઈ ઉદાહરણ છે જ્યાં આ સફળતાપૂર્વક થતું હોય?
હા, પુસ્તકમાં નોર્વેના સ્લીપનર પ્રોજેક્ટની વાત છે. એ લોકો 1996થી દર વર્ષે લાખો ટન CO2 દરિયાની નીચે આવા ખડકોમાં વરી રહ્યા છે, અને દાયકાઓના મોનિટરિંગ પછી પણ કોઈ લીકેજ જોવા મળ્યું નથી. આ બતાવે છે કે જો જગ્યા બરાબર પસંદ કરી હોય અને દેખરેખ બરાબર રખાતી હોય તો આ શક્ય અને સુરક્ષિત છે.
ટેકનોલોજી તો સમજાય છે, પણ પુસ્તક કહે છે કે ખરી રમત તો અર્થશાસ્ત્ર અને નીતિની છે, પૈસા અને પોલિસી. એના વિશે શું મુખ્ય વાત છે?
હા, આ જ સૌથી મોટો મુદ્દો છે. સીધી વાત છે, CCS લગાવવું એ મોંઘું છે.
કેટલું મોંઘું?
એનાથી વીજળી બનાવવાનો ખર્ચ કે પછી સિમેન્ટ કે સ્ટીલ બનાવવાનો ખર્ચ નોંધપાત્ર રીતે વધી જાય છે. આમાં પ્લાન્ટ બેસાડવાનો મોટો ખર્ચ, મૂડી ખર્ચ પણ આવે, અને પછી એને ચલાવવાનો ખર્ચ પણ આવે, ખાસ કરીને પેલી એનર્જી પેનલ્ટીને કારણે.
તો પછી કોઈ કંપની શા માટે આટલો ખર્ચો કરે? એમને શું ફાયદો?
બસ આ જ સવાલ છે. જ્યાં સુધી એમને કોઈ આર્થિક ફાયદો ન દેખાય અથવા તો સરકાર તરફથી કોઈ દબાણ કે પ્રોત્સાહન ન હોય, ત્યાં સુધી કોઈ કંપની અબજો રૂપિયાનું રોકાણ શું કામ કરે?
એટલે સરકારની ભૂમિકા મહત્વની છે.
ખૂબ જ. હર્ઝોગ આના પર બહુ ભાર મૂકે છે. એ કહે છે કે મજબૂત, સ્પષ્ટ અને લાંબા ગાળાની સરકારી નીતિઓ અનિવાર્ય છે.
કેવી નીતિઓ?
ઘણા પ્રકારની હોઈ શકે, જેમ કે કાર્બન પર ટેક્સ લગાડી દો, જે વધુ ઉત્સર્જન કરે વધુ ટેક્સ ભરે, અથવા કેપ એન્ડ ટ્રેડ સિસ્ટમ લાવો, જેમાં ઉત્સર્જનની એક મર્યાદા નક્કી થાય અને કંપનીઓ એના કોટાનો વેપાર કરી શકે.
અથવા સરકાર મદદ કરે.
હા, સરકાર નાણાકીય પ્રોત્સાહન આપી શકે, જેમ કે અમેરિકામાં 45Q નામનો ટેક્સ ક્રેડિટ છે. તમે જેટલો CO2 પકડીને સંગ્રહ કરો એના પર તમને સરકાર તરફથી પૈસા મળે. અથવા અમુક ઉદ્યોગો માટે એટલા કડક ઉત્સર્જન નિયમો બનાવો કે એમની પાસે CCS અપનાવ્યા સિવાય બીજો કોઈ રસ્તો જ ન રહે.
પણ આ નીતિઓ સ્થિર હોવી જોઈએ, ખરું ને?
બિલકુલ. મુખ્ય વાત એ છે કે આ નીતિઓ ટૂંકા ગાળા માટે નહીં પણ લાંબા ગાળા માટે સ્થિર હોવી જોઈએ. તો જ કંપનીઓને વિશ્વાસ બેસે કે એમનું રોકાણ ડૂબી નહીં જાય.
પુસ્તકમાં ભવિષ્યની અમુક ટેકનોલોજીની પણ વાત છે. પેલું ડાયરેક્ટ એર કેપ્ચર, DAC અને નેગેટિવ એમિશન, એ શું છે?
અત્યાર સુધી આપણે જે વાત કરી એ ફેક્ટરી કે પાવર પ્લાન્ટના ધુમાડામાંથી, એટલે કે સ્ત્રોત પરથી CO2 પકડવાની હતી, બરાબર?
હા.
પણ ક્લાઇમેટ ચેન્જની અસર એટલી ગંભીર છે કે વૈજ્ઞાનિકો હવે એમ કહે છે કે ભવિષ્યમાં કદાચ આપણે જે CO2 પહેલેથી જ હવામાં ભળી ગયો છે એને પણ પાછો ખેંચવો પડશે.
હવામાંથી? એ કેવી રીતે?
આ જે હવામાંથી CO2 પાછો ખેંચવાની વાત છે એને નેગેટિવ એમિશન કહેવાય, અને એ કરવાની એક રીત છે ડાયરેક્ટ એર કેપ્ચર, DAC.
એટલે કે હવાને શુદ્ધ કરવી એમ?
એક રીતે હા. મોટા પંખા જેવા મશીનો હવા ખેંચે અને એમાંથી CO2ને અલગ તારવે. પણ આમાં મુશ્કેલી એ છે કે હવામાં CO2નું પ્રમાણ બહુ જ ઓછું છે, લગભગ 0.04% જ.
ઓહ, એટલે બહુ બધી હવા પ્રોસેસ કરવી પડે.
બરાબર. એટલે આ પ્રક્રિયામાં અત્યંત ઊર્જા વપરાય છે અને હાલ એ ખૂબ જ ખર્ચાળ છે. હર્ઝોગ માને છે કે આ ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે, પણ અત્યારે તો એ વ્યાપારી ધોરણે પોસાય તેમ નથી. પણ સંશોધન ચાલુ છે. કોને ખબર, કદાચ જેમ સોલાર પેનલ સસ્તી થઈ એમ આ પણ થાય. નેગેટિવ એમિશન માટે બીજો એક વિચાર છે BECCS,
બાયો એનર્જી વિથ CCS.
એ શું છે?
એમાં બાયોમાસ, જેમ કે ખેતીનો કચરો કે ખાસ ઉગાડેલા વૃક્ષો, એને બાળીને વીજળી બનાવાય. આ બાયોમાસ જ્યારે ઉગ્યો ત્યારે એણે હવામાંથી CO2 લીધો હતો. હવે જ્યારે એને બાળીએ અને એમાંથી નીકળતો CO2 પકડીને જમીનમાં દાટી દઈએ, તો નેટ પરિણામ એ આવ્યું કે તમે હવામાંથી CO2 ઓછો કર્યો.
વાહ, આ તો રસપ્રદ છે. જે પણ એના પોતાના પડકારો છે. આટલા મોટા પાયે બાયોમાસ ઉગાડવા માટે જમીન ક્યાંથી લાવવી, પાણી કેટલું વપરાશે, શું એનાથી ખોરાકના ઉત્પાદન પર અસર નહીં પડે, આ બધા સવાલો છે.
તો આટલી બધી ચર્ચા પછી જો આપણે પુસ્તકના મુખ્ય સંદેશા તારવવા હોય તો શું કહી શકીએ, ખાસ કરીને આપણે ત્યાં ગુજરાત કે ભારતના સંદર્ભમાં?
મને લાગે છે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ એ છે કે CCS એ કોઈ જાદુઈ ઉપાય નથી, પણ એ જરૂરી સાધનોમાંનું એક છે. ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે આપણી પાસે જે ટૂલબોક્સ છે એમાંનું એ એક ઓજાર છે, એને અવગણી શકાય નહીં.
ખાસ કરીને અમુક ઉદ્યોગો માટે, જેમ તમે કહ્યું.
હા, સિમેન્ટ, સ્ટીલ, ખાતર, રસાયણો, આ બધા ઉદ્યોગો ભારતના વિકાસ માટે જરૂરી છે. એમનું ઉત્સર્જન ઘટાડવા માટે CCS એક ગંભીર વિકલ્પ તરીકે વિચારવો પડશે. રિન્યુએબલ એનર્જી જેટલી જરૂરી છે એટલી જ અમુક ક્ષેત્રો માટે આ પણ જરૂરી બની શકે છે.
બીજો મુદ્દો શું લાગે છે?
બીજું, ટેકનોલોજી મોટા ભાગે તૈયાર છે. અસલી પડકાર એને મોટા પાયે લાગુ કરવાનો છે. મતલબ કે પ્રયોગશાળામાંથી બહાર કાઢીને વાસ્તવિક દુનિયામાં લાખો ટન CO2નું વ્યવસ્થાપન કરવું. એના માટે પાઇપલાઇનનું નેટવર્ક જોઈએ, સંગ્રહ માટે જગ્યાઓ શોધવી પડે, મોટું રોકાણ જોઈએ.
અને એ રોકાણ માટે પેલો ત્રીજો મુદ્દો આવે.
બરાબર, ખરો અવરોધ અર્થશાસ્ત્ર અને નીતિનો છે. જ્યાં સુધી સરકાર યોગ્ય પ્રોત્સાહન નહીં આપે, નિયમો નહીં બનાવે અને એક સ્થિર વાતાવરણ ઊભું નહીં કરે, ત્યાં સુધી ખાનગી કંપનીઓ આટલું મોટું જોખમ લેતા ખચકાશે. ભારતે પોતાના નેટ ઝીરોના લક્ષ્યો પૂરા કરવા હોય તો CCS માટેની નીતિ વિશે ગંભીરતાથી વિચારવું જ પડશે.
અને ચોથો મુદ્દો, જે મને લાગે છે બહુ અગત્યનો છે, તે છે લોકોનો વિશ્વાસ.
હા, જાહેર સ્વીકૃતિ અને સંગ્રહની સલામતી સાબિત કરવી એ નિર્ણાયક છે. લોકોના મનમાં ડર હોય કે આ CO2 લીક થશે તો શું, એટલે સંપૂર્ણ પારદર્શિતા રાખવી, સતત મોનિટરિંગ કરવું અને એના ડેટા જાહેર કરવા, એ બધું ખૂબ જરૂરી છે.
અને છેલ્લો સંદેશ.
છેલ્લે, આપણે કોઈ એક જ ઉકેલ પર આધાર રાખી શકીએ નહીં. ક્લાઇમેટ ચેન્જની લડાઈ બહુ મોટી છે. આપણે બધા જ વિકલ્પો અજમાવવા પડશે. ઊર્જા બચાવવી, રિન્યુએબલ ઊર્જા વધારવી, ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા અને જ્યાં જરૂર પડે ત્યાં CCSનો ઉપયોગ કરવો. એક વ્યાપક પોર્ટફોલિયો અભિગમ જરૂરી છે.
પુસ્તકમાં અમુક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય અને વિચારતા કરી દે, એવા કેટલાક મુખ્ય વિચારો પર થોડી વાત કરીએ.
હા, ચોક્કસ. એક વિચાર જે મને બહુ સ્પર્શી ગયો તે એ છે કે પરાવર્તિત. ખરો સવાલ એ નથી કે CCS ટેકનોલોજી કામ કરે છે કે નહીં, એ તો કરે છે. અસલી સવાલ એ છે કે આટલો ખર્ચો કોણ કરશે અને આને મોટા પાયે લાગુ કરવા માટે રાજકીય અને સામાજિક સહમતિ કેવી રીતે બનશે. આ સીધું ફોકસ ટેકનોલોજી પરથી હટાવીને અમલીકરણના પડકારો પર લાવે છે.
અને પેલી ભારે ઉદ્યોગવાળી વાત પણ મહત્વની છે.
હા, એનો સાર એ છે કે જો આપણે સ્ટીલ, સિમેન્ટ જેવા ઉદ્યોગોના કાર્બન ઉત્સર્જનને ખરેખર ઘટાડવું હોય તો આપણે CCSને નજરઅંદાજ કરી શકીએ નહીં. નેટ ઝીરો સુધી પહોંચવાનો કોઈ એવો ભરોસાપાત્ર રસ્તો નથી જેમાં CCSની નોંધપાત્ર ભૂમિકા ન હોય. આ વાત આ ટેકનોલોજીની અનિવાર્યતા દર્શાવે છે.
અને પેલી સંગ્રહની સલામતીની ચિંતા છે, એના વિશે પુસ્તક શું કહે છે?
એના માટે પુસ્તક એક સરસ વાત કહે છે. પરાવર્તિત, CO2નો ભૂગર્ભ સંગ્રહ એ કોઈ અજાણ્યો ખતરો ઊભો નથી કરતો. આપણે એક જાણીતા પદાર્થને પૃથ્વીના પેટાળમાં પાછો મોકલી રહ્યા છીએ, એવી જ જગ્યાએ જ્યાં કુદરતે લાખો વર્ષો સુધી તેલ અને ગેસ જેવા પદાર્થોને સાચવી રાખ્યા હતા. આ કુદરતી પ્રક્રિયાઓ જેવું જ છે. આનાથી થોડી ધરપત મળે છે, જો કે દેખરેખ તો જરૂરી જ છે.
અને ભવિષ્યની ટેકનોલોજી DAC માટેની સરખામણી પણ રસપ્રદ હતી.
હા, એ સરખામણી એવી છે. ડાયરેક્ટ એર કેપ્ચર આજે એ સ્થિતિમાં છે જ્યાં થોડા દાયકા પહેલાં સૌર ઊર્જા હતી. ટેકનિકલી શક્ય છે, પણ આર્થિક રીતે ખૂબ મોંઘી. પણ જેમ નીતિ, સંશોધન અને નવીનતાથી સોલાર સસ્તું થયું, તેમ કદાચ DAC પણ ભવિષ્યમાં સસ્તું થઈ શકે અને વાતાવરણમાંથી CO2 દૂર કરવાનું એક સાધન બની શકે. આ આશા આપે છે.
બહુ સરસ. હવે આ બધી માહિતીનો સામાન્ય માણસ માટે કે પછી નીતિ ઘડનારા માટે, ઉદ્યોગપતિઓ માટે શું વ્યવહારિક ઉપયોગ થઈ શકે?
જો, નીતિ ઘડનારાઓ માટે તો પુસ્તક એક માર્ગદર્શિકા જેવું છે. જો તમારે સીસીએસને પ્રોત્સાહન આપવું હોય તો તમારે કેવી પોલિસી બનાવવી જોઈએ? સ્થિર, લાંબા ગાળાની, જેમાં કાર્બન પ્રાઇસિંગ હોય, સબસિડી હોય, પરવાનગીની પ્રક્રિયા સરળ હોય, અને લાંબા ગાળાની જવાબદારી કોની રહેશે એ નક્કી હોય.
અને ઉદ્યોગો માટે?
ઉદ્યોગો માટે આ કાર્બન ઘટાડવાનો એક રસ્તો છે. એમણે વિચારવું જોઈએ કે કઈ ટેકનોલોજી એમના માટે યોગ્ય છે અને પેલા હબ્સ જેવા મોડેલ અપનાવીને ખર્ચ કેવી રીતે ઘટાડી શકાય.
રોકાણકારો માટે શું?
રોકાણકારો માટે આ એક નવું ક્ષેત્ર છે જેમાં તક છે પણ જોખમ પણ છે, ખાસ કરીને નીતિ બદલાવાનું જોખમ. જો સરકાર સ્થિર નીતિ આપે તો રોકાણ આવી શકે છે.
અને આપણા જેવા સામાન્ય નાગરિકો કે પર્યાવરણની ચિંતા કરનારા લોકો માટે?
આપણે સૌના માટે આ પુસ્તક એક જાણકાર ચર્ચા કરવા માટેનું સાધન છે. સીસીએસનો આંધળો વિરોધ કરવાને બદલે આપણે યોગ્ય સવાલો પૂછી શકીએ. શું આ પ્રોજેક્ટ સુરક્ષિત છે? એનું મોનિટરિંગ બરાબર થશે? એની ખરેખર જરૂર છે? અને આપણે એ પણ સમજી શકીએ કે ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઈમાં બધા જ ઉપાયોની જરૂર પડશે.
ખૂબ સરસ. તો આખી ચર્ચાના અંતે તમારા માટે મુખ્ય શીખ શું રહી?
મારા માટે સૌથી મોટી શીખ એ છે કે ક્લાઇમેટ ચેન્જ જેવી જટિલ સમસ્યાનો સામનો કરવા માટે આપણે કોઈ એક જ વિચારધારાને વળગી રહેવાને બદલે વ્યવહારુ બનવું પડશે. દરેક ટેકનોલોજીના ફાયદા અને ગેરફાયદા હોય છે. સીસીએસ પણ સંપૂર્ણ નથી. એ ખર્ચાળ છે, જટિલ છે, પણ અમુક મહત્ત્વના ક્ષેત્રો માટે અત્યારે આ એક અનિવાર્ય વિકલ્પ દેખાય છે. આપણે બધા જ વિકલ્પો ટેબલ પર રાખવા પડશે.
અને મને એવું લાગ્યું કે આ પુસ્તક વારંવાર એ વાત પર ભાર મૂકે છે કે ટેકનોલોજી ભલે ગમે તેટલી સારી હોય, પણ જ્યાં સુધી એને ટેકો આપતું આર્થિક અને રાજકીય માળખું ન હોય ત્યાં સુધી એ સફળ નથી થતી. એટલે સીસીએસનું ભવિષ્ય વૈજ્ઞાનિકો કરતાં કદાચ નીતિ ઘડનારા અને સમાજના હાથમાં વધુ છે.
હા, બરાબર. અને મને પેલી વાત પણ ગમી કે આપણે CO2ને કચરો ગણીએ છીએ, પણ આ ટેકનોલોજી એને પાછો પૃથ્વીના પેટાળમાં મોકલવાની વાત કરે છે જ્યાંથી એ આવ્યો હતો. જો એને સાવચેતીપૂર્વક કરવામાં આવે તો એ એક રીતે કુદરતી ચક્રને પૂરું કરવામાં મદદ કરી શકે છે.
ખરેખર ખૂબ જ ઊંડાણપૂર્વકની અને રસપ્રદ ચર્ચા થઈ. આશા રાખીએ કે અમારા શ્રોતાઓને પણ કાર્બન કેપ્ચર અને સંગ્રહ જેવી જટિલ ટેકનોલોજી વિશે વધુ સ્પષ્ટતા મળી હશે અને વિચારવા માટે નવી દિશા મળી હશે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.